એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના જ્ઞાન મંથનમાં.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જે એમ કહી શકાય કે ભવિષ્યની દિશા નક્કી કરવામાં કદાચ મદદરૂપ થઈ શકે. પુસ્તક છે કાર્બન રિમૂવલ, ટેકનોલોજી, પોલિસી એન્ડ ઇમ્પેરેટિવ. લેખકો છે હાવર્ડ જે હર્ઝોગ અને નાયલ મેકડ્યુઅલ.
હા, અને આ વિષય કાર્બન રિમૂવલ એટલે કે શું? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવો એ આજે ખાલી ચર્ચાનો મુદ્દો નથી રહ્યો. સાચી વાત તો એ છે કે તાતી જરૂરિયાત બની ગયો છે. આપણે બધા ક્લાઇમેટ ચેન્જની અસરો જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ.
બિલકુલ.
અને પેરિસ કરારના જે લક્ષ્યો છે ખબર છે ને?
હા, પેલું 1.5 ડિગ્રી સેલ્સિયસ વાળો.
બરાબર. તો એ લક્ષ્ય સુધી પહોંચવું ખાલી ઉત્સર્જન ઘટાડીને તો હવે લગભગ અશક્ય જેવું લાગે છે.
એટલે કે આપણે જે પ્રદૂષણ કરી નાખ્યું છે એને સાફ કરવાની વાત પણ હવે ગંભીરતાથી કરવી પડશે એમ.
ચોક્કસ. બસ એ જ આ પુસ્તક આપણને એ જ દિશામાં થોડું ઊંડાણપૂર્વક લઈ જાય છે.
સરસ. તો ચાલો પહેલા લેખકો વિશે થોડી વાત કરી લઈએ. આ હોવર્ડ હર્ઝોગ છે, એમઆઈટી સાથે જોડાયેલા છે અને એમનો 3 દાયકાનો અનુભવ છે, ખાસ કરીને કાર્બન કેપ્ચર ટેકનોલોજીમાં. એમનો એપ્રોચ એમ કહેવાય છે કે બહુ જ પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ પર આધારિત છે.
હા, અને બીજા લેખક છે નાઇલ મેકડોવેલ. એ ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં પ્રોફેસર છે. એમની ખાસિયત એ છે કે તેઓ આ ટેકનોલોજીને એકલી નથી જોતા, પણ આખી જે એનર્જી સિસ્ટમ છે ને એના ભાગરૂપે જુએ છે.
અચ્છા.
એમનો અભિગમ સિસ્ટમ્સ થિંકિંગ વાળો છે, એટલે કે ટેકનોલોજીની આર્થિક બાજુ, એની પર્યાવરણીય અસરો, એ બધું જ શરૂઆતથી અંત સુધી એટલે કે લાઈફ સાયકલ એનાલિસિસ, એના પર ભાર મૂકે છે.
ઓકે. એટલે એ જોવાનું કે કોઈ ટેકનોલોજી ખરેખર પૂરેપૂરી રીતે કેટલી ફાયદાકારક છે.
બરાબર.
તો મતલબ કે આપણી પાસે એક એવી જોડી છે લેખકોની જે ટેકનોલોજીની ઊંડી સમજ પણ ધરાવે છે અને સાથે સાથે એને મોટા પાયે વાસ્તવિક દુનિયામાં લાગુ કરવા માટે શું પડકારો છે, શું નીતિ નિયમો જોઈએ, એ બધું પણ સમજે છે.
એકદમ. એ લોકો ખાલી શું શક્ય છે એ નથી કહેતા, પણ કેવી રીતે અને ખાસ તો કેટલા ખર્ચે શક્ય બનશે એના પર એમનું ધ્યાન છે.
એટલે કોઈ જાદુઈ લાકડીની વાત નથી.
ના ના, બિલકુલ નહીં. એકદમ વાસ્તવિક અને પુરાવા આધારિત ચિત્ર રજૂ કરે છે.
સારું. તો આ પુસ્તકનું મુખ્ય સૂર શું છે? મુખ્ય સંદેશ શું આપવા માંગે છે લેખકો?
જુઓ, મુખ્ય વાત એમ કહીએ તો એ છે કે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવલ એટલે કે CDR એ હવે કોઈ વિકલ્પ નથી રહ્યો, એ અનિવાર્ય છે.
અનિવાર્ય.
હા, પૃથ્વીનું તાપમાન કાબૂમાં રાખવા માટે આપણી પાસે જે કાર્બન બજેટ હતું ને, એટલે કે આપણે હજુ કેટલો કાર્બન વાતાવરણમાં છોડી શકીએ એની મર્યાદા, એ લગભગ પૂરી થવા આવી છે.
અચ્છા. એટલે એવી વાત થઈ કે ઘરમાં પાણીનો નળ ખુલ્લો રહી ગયો હોય તો ખાલી નળ બંધ કરવો પૂરતો નથી, ફર્શ પર જે પાણી ઢોળાયું છે એને સાફ પણ કરવું પડે.
અરે વાહ, સરસ ઉપમા આપી. બસ એ જ વાત છે. લેખકો સ્પષ્ટ કહે છે કે ઉત્સર્જન ઘટાડવું એ પહેલી અને સૌથી મોટી પ્રાથમિકતા છે જ, એમાં તો કોઈ શંકા નથી.
એ તો છે જ.
પણ નેટ ઝીરો સુધી પહોંચવા માટે અને કદાચ ભવિષ્યમાં તાપમાન ઘટાડવા માટે એટલે કે નેટ નેગેટિવ જવા માટે વાતાવરણમાંથી CO2 દૂર કરવો જ પડશે. એટલે આ પુસ્તકનો હેતુ આ બધી CDR ટેકનોલોજીનું એક સંતુલિત મૂલ્યાંકન આપવાનો છે. કોઈ વધારે પડતી આશા નહીં કે સાવ નિરાશા પણ નહીં.
અને આ પુસ્તક મુખ્યત્વે કોના માટે છે, કોને ધ્યાનમાં રાખીને લખાયું છે?
આમ તો જે નીતિઓ બનાવે છે એ લોકો માટે, ઉદ્યોગ જગતના લોકો, સંશોધકો અને હા, આપણા જેવા સામાન્ય નાગરિકો જેઓ આખો પડકાર સમજવા માંગે છે એમના માટે પણ છે.
એટલે કે શરૂઆત થાય છે કે CDR શા માટે જરૂરી છે.
હા, શા માટેથી શરૂ કરીને પછી કઈ કઈ પદ્ધતિઓ છે અને છેલ્લે કેવી રીતે એને જવાબદારીપૂર્વક અસરકારક રીતે લાગુ કરી શકાય એની પૂરી ચર્ચા છે.
બહુ રસપ્રદ. તો ચાલો આ પદ્ધતિઓ અને એના પડકારોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. પણ શરૂઆત ક્યાંથી કરીએ? મને લાગે છે કે પહેલાં એ સમજવું જરૂરી છે કે આ બધી કાર્બન ટેકનોલોજી એક સરખી નથી હોતી, ખરું ને?
બિલકુલ સાચી વાત. પુસ્તક એમાં સ્પષ્ટ ભેદ પાડે છે. જુઓ, CDR એટલે શું? વાતાવરણમાંથી CO2 ને દૂર કરવો.
ઓકે.
જ્યારે CCS કે CCU એટલે શું? કે ફેક્ટરી કે પાવર પ્લાન્ટના ધુમાડામાંથી CO2ને પકડી લેવો જેથી એ વાતાવરણમાં જાય જ નહીં.
એટલે CCS નવું પ્રદૂષણ રોકે.
હા, અને CDR જૂનું પ્રદૂષણ સાફ કરે.
સમજાઈ ગયું. અને પેલું SRM શું છે? સોલાર રેડિયેશન મેનેજમેન્ટ.
અરે અરે, એ તો સાવ જુદી જ વાત છે. એમાં તો સૂર્યપ્રકાશને પાછો અવકાશમાં વાળી દેવાની ટેકનોલોજીની વાત છે જેથી પૃથ્વી ઠંડી રહે. પણ એ CO2ની જે મૂળ સમસ્યા છે ને, એને હલ નથી કરતું.
બરાબર. તો આપણે અત્યારે CDR પર ધ્યાન આપીએ. આ CDR પદ્ધતિઓનું મૂલ્યાંકન કેવી રીતે થાય? પુસ્તક કોઈ માપદંડ આપે છે?
હા, મુખ્ય ત્રણ માપદંડની વાત કરે છે. પહેલું છે સ્થાયિત્વ, પરમેનન્સ, એટલે કે તમે જે કાર્બન દૂર કર્યો એ કેટલો સમય વાતાવરણની બહાર રહેશે? થોડા વર્ષ, 100 વર્ષ કે 1000 વર્ષ?
આ મહત્વનું છે.
બીજું છે માપનીયતા, સ્કેલેબિલિટી, એટલે કે શું આપણે આ પદ્ધતિને એટલા મોટા પાયે લાગુ કરી શકીએ કે એની ખરેખર કોઈ નોંધપાત્ર અસર થાય ગીગાટન સ્કેલ પર.
ગીગાટન એટલે અબજોટન.
હા, અબજોટન. અને ત્રીજું છે વધારાપણું, એડિશનાલિટી, એટલે કે આ પ્રયાસથી જે કાર્બન દૂર થયો એ કુદરતી રીતે જે થાત એના કરતાં વધારે છે કે નહીં.
ઓકે, સ્થાયિત્વ, માપનીયતા અને વધારાપણું, સમજાઈ ગયું. તો ચાલો હવે કેટલીક મુખ્ય પદ્ધતિઓ જોઈએ. મને લાગે છે સૌથી સહેલું અને જાણીતું તો પેલું વૃક્ષો વાવવાનું છે, વનીકરણ અને પુનઃવનીકરણ, એકદમ કુદરતી ઉપાય.
હા, અને એના બીજા ફાયદા પણ છે જ, જેમ કે જૈવ વિવિધતા વધે, જમીનનું ધોવાણ અટકે. પણ પુસ્તક એની મર્યાદાઓ પણ સ્પષ્ટ રીતે બતાવે છે.
જેમ કે?
પહેલું તો જમીનની જરૂરિયાત. મોટા પાયે વૃક્ષો વાવવા હોય તો વિશાળ જમીન જોઈએ. હવે આ જમીન ખેતી માટે વપરાતી હોય કે પછી બીજું કંઈ થતું હોય, એટલે સંઘર્ષ ઊભો થાય.
બરાબર, ખેતી સાથે સ્પર્ધા.
બીજું, સ્થાયિત્વનો મોટો પ્રશ્ન. જંગલમાં આગ લાગી જાય, કોઈ રોગ આવી જાય કે પછી લાકડા માટે કાપી નાખવામાં આવે,
તો
બધો સંગ્રહાયેલો કાર્બન પાછો હવામાં.
બસ.
અને ત્રીજી વાત, વૃક્ષો પણ એક ઉંમર પછી કાર્બન શોષવાનું ધીમું પાડી દે છે. એ સંતૃપ્ત થઈ જાય છે અમુક અંશે.
એટલે એમ કે વૃક્ષો વાવવા એ ઉકેલનો એક ભાગ છે, કદાચ મહત્વનો ભાગ, પણ એના પર જ આધાર રાખી શકાય નહીં.
ના, બિલકુલ નહીં.
તો પછી બીજો વિકલ્પ શું? મેં પેલું BECC વિશે સાંભળ્યું છે, બાયો એનર્જી સાથે કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ. આ જરા સમજાવશો?
જરૂર. BECCમાં શું થાય? પહેલા બાયોમાસ ઉગાડવામાં આવે. બાયોમાસ એટલે ખાસ પ્રકારના છોડ કે ઝડપથી ઉગતા વૃક્ષો. આ છોડ જ્યારે ઉગે ત્યારે હવામાંથી CO2 શોષે.
હા.
પછી આ બાયોમાસને બાળીને એમાંથી ઉર્જા મેળવવામાં આવે, જેમ કે વીજળી. અને બાળવાથી જે CO2 નીકળે એને CCS ટેકનોલોજીથી પકડીને જમીનમાં ઊંડે દાટી દેવામાં આવે.
અચ્છા.
એટલે સૈદ્ધાંતિક રીતે જો બધું બરાબર થાય તો આ નેટ કાર્બન નેગેટિવ થઈ શકે. કારણ કે છોડે ઉગાડતી વખતે CO2 લીધો અને બાળતી વખતે નીકળો એ પાછો દાટી દીધો.
લાગે તો છે રસપ્રદ, પણ આ પણ થોડું વિવાદાસ્પદ છે ને. ફરી પાછો પેલો જમીન અને પાણીનો પ્રશ્ન આવે છે. આટલો બધો બાયોમાસ ઉગાડવો ક્યાં? એનાથી ખોરાકના ઉત્પાદન પર અસર ના થાય?
ચોક્કસ, એ સૌથી મોટો પડકાર છે. અને બીજો સવાલ એ પણ ઉઠે છે કે શું આ ખરેખર નેટ નેગેટિવ છે? કારણ કે બાયોમાસ ઉગાડવા માટે ખાતર જોઈએ, પાણી જોઈએ, પછી એની કાપણી, એનું પરિવહન, આ બધામાં પણ તો ઊર્જા વપરાય અને ઉત્સર્જન થાય છે.
હા, એ બધું ગણવું પડે.
UKમાં પેલું ડ્રેક્સ પાવર સ્ટેશન છે, એ આનું મોટું ઉદાહરણ છે. એ લોકો મોટા પાયે આ કરી રહ્યા છે, પણ આ બધા જ પડકારોનો સામનો પણ કરી રહ્યા છે.
એટલે આ પણ કોઈ સરળ ઉકેલ નથી.
ના, અને આ બધા પડકારો આપણને એન્જિનિયર્ડ સોલ્યુશન્સ તરફ લઈ જાય છે, જેમ કે ડાયરેક્ટ એર કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ, ટૂંકમાં DACCS.
DACCS? આ એટલે પેલું ઔદ્યોગિક વૃક્ષોવાળું? મોટા મશીનો જે સીધા હવામાંથી CO2 ખેંચી લે.
હા, બરાબર સમજ્યા. મોટા મોટા પંખા હોય જે આસપાસની હવાને ખેંચે અને એને ખાસ પ્રકારના રસાયણો પરથી પસાર કરે. આ રસાયણો પ્રવાહી પણ હોઈ શકે, ઘન પણ હોઈ શકે. એ CO2ને પકડી લે છે.
અને પછી?
પછી એ પકડાયેલા CO2ને ગરમી આપીને કે બીજા કોઈ રીતે છૂટો પાડવામાં આવે અને એને શુદ્ધ કરીને પાઇપલાઇન દ્વારા કે પછી બીજા કોઈ રસ્તે લઈ જઈને જમીનમાં ઊંડે ભૂગર્ભમાં સંગ્રહિત કરી દેવાય.
આનો ફાયદો શું?
મુખ્ય ફાયદો એ છે કે આને પેલા વનીકરણ કે BECCS જેટલી બધી જમીનની જરૂર નથી પડતી. તમે એને ગમે ત્યાં લગાવી શકો જ્યાં સ્ટોરેજ માટે જગ્યા હોય અને ઊર્જા ઉપલબ્ધ હોય.
પણ ગેરફાયદો એ તો હશે જ, મોંઘું હશે.
હા, એ જ સૌથી મોટો ગેરફાયદો છે, અત્યંત ઊંચી ઊર્જાની જરૂરિયાત. વિચારો, હવામાં CO2 કેટલો પાતળો છે? લગભગ 0.04% જ.
હા, બહુ ઓછો.
તો આટલી ઓછી સાંદ્રતાવાળા CO2ને હવામાંથી ખેંચવા માટે જબરદસ્ત ઊર્જા જોઈએ. અને પાછી એ ઊર્જા પણ કેવી હોવી જોઈએ?
સ્વચ્છ, ક્લીન એનર્જી. નહીતર તો
કાર્બન દૂર કરવા જતાં બીજે કાર્બન ઉત્સર્જિત કરીએ, એટલે આખી પ્રક્રિયા ખૂબ જટિલ અને હાલ ખૂબ ખર્ચાળ છે. આઇસલેન્ડમાં પેલો ક્લાઇમવર્ક્સનો ઓર્કા પ્લાન્ટ છે ને?
હા, સાંભળ્યું છે.
એ બતાવે છે કે ટેકનોલોજી કામ કરે છે, શક્ય છે, પણ અત્યારે એ બહુ નાના પાયે છે અને ખર્ચ ખૂબ વધારે છે.
ઓકે, તો વૃક્ષો આવી ગયા, બાયોમાસ આવી ગયું, મશીનો આવી ગયા, હજુ બીજી કોઈ પદ્ધતિઓ છે જેનો ઉલ્લેખ પુસ્તકમાં હોય?
હા, ટૂંકમાં બીજી પદ્ધતિઓનો પણ ઉલ્લેખ છે, જેમ કે એન્હાન્સ્ડ વેધરિંગ. એમાં શું કરે કે અમુક પ્રકારના ખડકોનો ભૂકો કરીને ખેતરોમાં કે સમુદ્રમાં પાથરે. આ ખડકો કુદરતી રીતે CO2 સાથે પ્રતિક્રિયા કરીને એને શોષી લે છે. ભૂકો કરવાથી પ્રતિક્રિયા ઝડપી બને.
પણ એમાં ખાણકામ અને પર્યાવરણ પર બીજી અસરોનો પ્રશ્ન નહીં આવે?
ચોક્કસ આવે, અને એની લાંબા ગાળાની અસરો વિશે હજુ બહુ સ્પષ્ટતા નથી. પછી બાયોચાર છે, એટલે કે બાયોમાસને ઓક્સિજન વગર ગરમ કરીને સ્થિર કોલસો જેવો પદાર્થ બનાવવો અને એને જમીનમાં દાટી દેવો. એ જમીનની ગુણવત્તા પણ સુધારે છે એમ કહેવાય છે.
અને સમુદ્ર આધારિત?
હા, સમુદ્ર આધારિત પદ્ધતિઓ પર પણ સંશોધન ચાલી રહ્યું છે, જેમ કે સમુદ્રમાં લોહ તત્વ કે બીજા પોષક તત્વ નાખીને શેવાળ ફાઇટોપ્લેન્ક્ટનનો વિકાસ વધારવો જેથી એ વધુ CO2 શોષે, અથવા તો સમુદ્રની એલ્કલિનિટી વધારવી. પણ આ બધું હજુ ખૂબ જ પ્રાથમિક તબક્કામાં છે અને એના જોખમો પણ ઘણા વધારે છે. ઇકોસિસ્ટમ પર શું અસર થશે એ કહેવું મુશ્કેલ છે.
આ બધી ટેકનોલોજીની વાત સાંભળીને એવું લાગે છે કે પડકાર ખાલી ટેકનોલોજી શોધવાનો કે વિકસાવવાનો જ નથી, એને મોટા પાયે લાગુ કરવાનો અને એનાથી જે બીજા પ્રશ્નો ઊભા થાય છે એનો પણ છે.
એકદમ સાચી વાત પકડી. પુસ્તકનો મોટો ભાર આ સિસ્ટમ સ્તરના પડકારો પર જ છે, અને એમાં સૌથી પહેલો અને મોટો પડકાર છે માપનીયતા, સ્કેલેબિલિટી.
પેલું ગીગાટનવાળું?
હા, વિચારો, આપણે દર વર્ષે અબજો ટન CO2 વાતાવરણમાંથી દૂર કરવાની જરૂર પડવાની છે ભવિષ્યમાં. આનો અંદાજ લગાવવો હોય ને તો એમ સમજો કે અત્યારે દુનિયામાં જેટલો મોટો તેલ અને ગેસનો ઉદ્યોગ છે ને, એટલો જ મોટો કે કદાચ એનાથી પણ મોટો એક નવો ઉદ્યોગ આપણે ફક્ત 3 દાયકા એટલે કે 30 વર્ષમાં ઊભો કરવો પડશે.
બાપરે, આ તો કલ્પના બહારની વાત લાગે છે. અને આટલા મોટા ઉદ્યોગ માટે સંસાધનો ક્યાંથી આવશે? જમીન, પાણી અને ખાસ કરીને ઊર્જા? પેલી DSCS માટે તો અમસું ઊર્જા જોઈએ છે.
બસ એ જ મોટો પ્રશ્ન છે, અને એ ઊર્જા પાછી સ્વચ્છ હોવી જોઈએ, નહીં તો મતલબ નહીં. એટલે પહેલો પડકાર સ્કેલનો, બીજો સંસાધનોનો, અને ત્રીજો એટલો જ મોટો પડકાર છે નીતિ અને શાસનનો, પોલિસી એન્ડ ગવર્નન્સ.
એટલે કે નિયમો, કાયદાઓ?
હા, કોણ આ બધા માટે પૈસા આપશે? શું કાર્બન દૂર કરવા માટે કોઈ ભાવ નક્કી થશે, જેમ કે કાર્બન ટેક્સ કે પછી સબસિડી, અમેરિકામાં જેમ 45Q ટેક્સ ક્રેડિટ છે એવું કંઈક?
અને સૌથી અગત્યનું, પેલી ખાતરી કેવી રીતે કરવી કે ખરેખર કાર્બન દૂર થયો છે?
બરાબર, એને કહેવાય MRV, મોનિટરિંગ, રિપોર્ટિંગ અને વેરિફિકેશન. કોઈ કંપની કે પ્રોજેક્ટ દાવો કરે કે અમે આટલા ટન કાર્બન દૂર કર્યો, તો એની ચકાસણી કોણ કરશે, કેવી રીતે કરશે, શું એ ખરેખર દૂર થયો અને કેટલા સમય માટે દૂર થયો? આ MRV સિસ્ટમ એકદમ મજબૂત અને પારદર્શક હોવી જોઈએ.
નહીતર તો પેલું ગ્રીન વોશિંગ થાય, મતલબ કે ખાલી દેખાડો કરવાનો કે અમે પર્યાવરણ માટે કંઈક કરીએ છીએ પણ વાસ્તવમાં કશું થયું ના હોય.
બિલકુલ, અને જો એમઆરવી બરાબર ના હોય તો લોકોનો અને રોકાણકારોનો વિશ્વાસ ઉઠી જાય. અને છેલ્લો પણ બહુ મહત્વનો મુદ્દો છે, નૈતિક જોખમનો, મોરલ હેઝાર્ડ.
એ શું છે?
એનો ડર એ છે કે જો આપણને એમ લાગે કે ભવિષ્યમાં આપણે ટેકનોલોજીથી કાર્બન ખેંચી લઈશું તો કદાચ આપણે અત્યારે ઉત્સર્જન ઘટાડવાના પ્રયત્નોમાં ઢીલા પડી જઈએ.
અચ્છા, એમ કે ચાલો ને પછી સાફ કરી લઈશું.
હા, એટલે લેખકો વારંવાર ભારપૂર્વક કહે છે કે સીડીઆર એ ઉત્સર્જન ઘટાડાનો વિકલ્પ નથી પણ એનો પૂરક છે. બંને સાથે જ ચાલવું જોઈએ. ઉત્સર્જન ઘટાડવું એ પહેલી ફરજ છે.
સમજાયું. આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય સંદેશાઓ કે થીમ્સ સ્પષ્ટ થાય છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું જે તમે હમણાં જ કહ્યું કે સીડીઆર એ ઉત્સર્જન ઘટાડાની સાથે સાથે જરૂરી છે, એનો વિકલ્પ નથી. ભારત જેવા દેશ માટે આ ખાસ અગત્યનું છે, જ્યાં વિકાસની જરૂરિયાતો પણ છે અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાનું પણ છે. આ બેલેન્સ કરવું પડશે.
બરાબર. બીજો મુખ્ય મુદ્દો છે સ્થાયિત્વનો, પેલો પરમનન્સ વાળો. દરેક ટન જે દૂર થયો એ સરખો નથી. જંગલમાં સંગ્રહાયેલો કાર્બન અને જમીનની નીચે હજારો વર્ષ માટે દાટેલો કાર્બન, એ બે વચ્ચે ફરક છે. એટલે જ્યારે પણ કોઈ સીડીઆર પ્રોજેક્ટ કે કાર્બન ક્રેડિટની વાત આવે ત્યારે આપણે પૂછવું જોઈએ કે આ કેટલું સ્થાયી છે.
ત્રીજું, પેલું માપનીયતા અને ગતિ, ગીગાટન સ્કેલ. એનો મતલબ જંગી રોકાણ, જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બહુ જ ઝડપથી કામ કરવું પડશે. આ ખાલી ટેકનોલોજીની વાત નથી રહી, આ તો ઔદ્યોગિક ક્રાંતિ જેવી વાત થઈ ગઈ અને રાજકીય ઈચ્છાશક્તિ પણ જોઈએ.
ચોક્કસ. ચોથો મુદ્દો છે નવીનતા અને ખર્ચ ઘટાડવાની જરૂરિયાત. DACCS જેવી ટેકનોલોજી અત્યારે બહુ મોંઘી છે. જેમ સોલર પેનલના ભાવ સમય જતાં ઘટ્યા, એમ આ ટેકનોલોજીમાં પણ સંશોધન, વિકાસ અને મોટા પાયે ઉત્પાદનથી ખર્ચ ઘટાડવો પડશે. અહીં કદાચ ભારતનું જે ટેક્સ સેક્ટર છે, સ્ટાર્ટઅપ્સ છે, એ ભવિષ્યમાં કંઈક ભૂમિકા ભજવી શકે.
શક્ય છે. અને પાંચમો મુદ્દો પેલો શાસન અને MRV. જો આપણે યોગ્ય નિયમો, ધોરણો અને ચકાસણીની વ્યવસ્થા નહીં બનાવીએ તો આ આખો પ્રયાસ કદાચ ખોરવાઈ જાય, વિશ્વાસપાત્રતા નહીં રહે.
સાચી વાત છે. પુસ્તકમાં લેખકો કેટલાક એવા વિચારો રજૂ કરે છે જે ખરેખર વિચારતા કરી દે, ધારદાર છે.
હા, એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ.
હા, જેમ કે એક બહુ સરસ વાત એમણે કહી છે કે કાર્બન રિમૂવલ એ આપણે જે સતત ઊંચું ઉત્સર્જન કરીએ છીએ એના માટે જેલમાંથી છૂટવાનો પાસ નથી, પણ ક્લાઇમેટ વિનાશ સામે એક એવી વીમા પોલિસી છે જેને ન ખરીદવી આપણને પોસાય તેમ નથી.
અરે વાહ, એટલે કે આ કોઈ બહાનું નથી પણ એક રક્ષણાત્મક પગલું છે જે લેવું જ પડશે.
બરાબર. બીજો એક વિચાર પેલી માપ્યતાના પડકાર વિશે છે. એઓ કહે છે કે એ પડકાર શ્વાસ રૂંધી દે તેવો છે.
શ્વાસ રૂંધી દે તેવો.
હા, કારણ કે આજે આપણે વાતાવરણમાંથી લગભગ શૂન્ય કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીએ છીએ અને ત્યાંથી ફક્ત 3 દાયકામાં આપણે વાર્ષિક 500,000 ટન દૂર કરવા સુધી જવાનું છે. આ વાક્ય કાર્યની વિશાળતા અને તાકીદ એકદમ સ્પષ્ટ કરી દે છે.
ખરેખર. અને સ્થાયિત્વ વિશે પણ કંઈક હતું ને?
હા, એમણે કહ્યું કે સ્થાયિત્વ એ કોઈ બાઇનરી વસ્તુ નથી, હા કે ના જેવું નથી. એ તો જોખમ સંચાલન અને સમયગાળા વિશે છે. મતલબ કે આપણે કેટલા સમય માટે વાજબી રીતે ખાતરી રાખી શકીએ કે કાર્બન વાતાવરણની બહાર રહેશે. સંપૂર્ણ ગેરંટી કદાચ ન હોય પણ જોખમનું સંચાલન કરવું પડશે.
પરફેક્શનને બદલે રિસ્ક મેનેજમેન્ટ.
બરાબર. અને એક છેલ્લો વિચાર જે મને ગમ્યો, સૌથી સસ્તું કાર્બન રિમૂવલ હંમેશા શ્રેષ્ઠ કાર્બન રિમૂવલ નથી હોતું.
એટલે
કે ખાલી ખર્ચ ઓછો છે એટલે એ પદ્ધતિ સારી છે એમ માની લેવાય નહીં. આપણે ખર્ચની સાથે સાથે એ કેટલું સ્થાયી છે, એ ખરેખર વધારાનું છે કે નહીં, અને એની બીજી પર્યાવરણીય અસરો શું છે એ બધું જ જોવું પડે. ગુણવત્તા પણ મહત્વની છે.
બહુ સાચી વાત. આ બધી ચર્ચા પછી એમ લાગે છે કે આ જ્ઞાનનું સામાન્ય જીવનમાં કે પછી જુદા જુદા ક્ષેત્રોમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે?
જુઓ, જે લોકો નીતિઓ બનાવે છે એમના માટે તો આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. રાષ્ટ્રીય ક્લાઇમેટ યોજનાઓ બનાવતી વખતે સીડીઆરને કેવી રીતે સામેલ કરવો, એના માટે કેવા પ્રોત્સાહનો આપવા, પેલા MRV માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા ધોરણો બનાવવા આ બધું સમજવામાં મદદ મળે.
અને ઉદ્યોગો કે રોકાણકારો માટે
એમના માટે એ સમજવું જરૂરી છે કે જ્યારે કોઈ કંપની કે પ્રોજેક્ટ CDRનો દાવો કરે કે કાર્બન ક્રેડિટ વેચે તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, કઈ ટેકનોલોજી કેટલી તૈયાર છે, એમાં શું જોખમો છે, લાંબા ગાળે ક્યાં તકો છે, આ બધું વિચારવું પડે. ગ્રીન વોશિંગથી બચવું પડે.
અને આપણા જેવા સામાન્ય નાગરિકો કે પછી NGOs માટે
જાણકાર બની શકીએ. જ્યારે પણ ક્લાઇમેટ ચેન્જની વાત થાય ત્યારે આપણે ઉત્સર્જન ઘટાડવાની સાથે સાથે આ CDR વિશે પણ પૂછી શકીએ, ચર્ચા કરી શકીએ, સરકારો અને કંપનીઓ પાસે પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી શકીએ.
અને પેલું ગ્રીન વોશિંગ ઓળખતા શીખીએ.
હા, અને એવા ઉકેલોની હિમાયત કરીએ જે ખરેખર કામ કરે. એ સમજવું જરૂરી છે કે કોઈ એક જાદુઈ ગોળી નથી આનો ઇલાજ કરવા માટે. આપણે જુદા જુદા ઘણા બધા ઉકેલોના એક પોર્ટફોલિયોની જરૂર પડશે.
આખી ચર્ચા પછી મને એક વાતનો ખ્યાલ આવે છે કે આ પડકાર ખરેખર કેટલો વિરાટ છે, ખાસ કરીને પેલી DACS જેવી ટેકનોલોજી માટે જે અબજો ટન કાર્બન દૂર કરવાની છે. એના માટે જરૂરી સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત ક્યાંથી આવશે એ વિચાર જ મને થોડો ચિંતામાં મૂકી દે છે. આ ખરેખર એક પેઢીનો, કદાચ સદીનો પડકાર છે.
અને મારા માટે જે મુદ્દો સૌથી વધારે મનમાં રહી ગયો એ છે પેલો વિશ્વાસ અને ચકાસણીનો MRV. જો આપણે ખાતરીપૂર્વક પારદર્શક રીતે એ સાબિત ન કરી શકીએ કે કાર્બન ખરેખર લાંબા સમય માટે દૂર થયો છે, તો આ બધા પ્રયાસો પરથી લોકોનો ભરોસો ઉઠી જશે. અને હા, એ વાત પણ ખરી કે કોઈ એક જ ઉકેલ નથી. વૃક્ષો, ખેતીની પદ્ધતિઓ, નવી ટેકનોલોજી, બધાની જરૂર પડશે, બધાનો સમન્વય કરવો પડશે. અને અંતે એક સવાલ જે મને પણ સતત થાય છે અને જે પુસ્તક પણ વાચક સામે મૂકે છે, આપણે ભૂતકાળમાં જે પ્રદૂષણ કર્યું છે એનું આ ઋણ ચૂકવવા માટે ખરેખર કેટલા મોટા પાયે, કઈ રીતે અને કદાચ કેવા ભોગે રોકાણ અને પ્રયત્નો કરવા તૈયાર છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.